वर्णिवेश रमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमरमुदा धर्मनन्दनमहं विचिन्तये। भवसंभवभीतिभेदनं सुखसंपत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरो भजे सदा। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। श्रीहरिकृष्णाय नमो नमः। वैराग्यवन्तने अत्यन्त सुख जे जनी भांगी गई सर्वे भूख जे कोई वातनु रहियो नहीं दुख जी सदाय रहा छे। हरि सन्मुख जी पूज्य निष्कुळानंद स्वामी आ कड़वामां वैराग्य जेने होय अने वैराग्य पछी ભગવાનમાં જેને પ્રીતિ થાય અને એ પ્રીતિને કારણે એને જે સ્થિતિ વર્તતી હોય એનું વર્ણન કરે છે। બહુ અદ્ભુત વર્ણન છે। ઉચ્ચ કોટિનું ભગવાનના ભક્તનું વ્યક્તિત્વ આમાં પ્રદર્શિત કર્યું છે। પહેલી વાત એ કરી કે વૈરાગ્યવાળાને અત્યંત સુખ, એને બહુ સુખ હોય। સ્વામીના મત પ્રમાણે તો સુખનું કારણ વૈરાગ્ય જ છે। સુખી પદાર્થથી નથી થવાતું, સુખી તો વૈરાગ્યથી થવાય છે। વૈરાગવાનને બહુ સુખ છે, જેની તમામ ભૂખ ભાંગી ગઈ છે। અદ્ભુત વાત છે। ભૂખ જેની ગઈ, કોઈ ભૂખ જ નહીં, જેટલી ભૂખ એટલું દુઃખ। જેટલી ભૂખ એટલું દુઃખ છે બધાને। પૈસાની હોય તો એ પ્રમાણે, મોટાઈની ભૂખ હોય, પંચ વિષયની ભૂખ હોય, જેટલી જેને આ બધી ભૂખ એટલું એને દુઃખ રહેવાનું, સવાલ નથી। સુખિયા થવાનો માર્ગ ભૂખ મટાડો, અને ખાવાથી ભૂખ ન મટે એ આપણી માન્યતા ખોટી છે। પીવાથી કદી પ્યાસ મટતી જ નથી એ માનવું ખોટું છે। ભૂખ પ્યાસ ખાન પાનથી ન મટે, થોડી વાર શાંતિનો અનુભવ થાય, થોડી વાર પૂરતું એવું લાગે કે ભૂખ ગઈ, પ્યાસ ગઈ, ગઈ હોય તો પાછી કેમ આવે? ભૂખ જાય તો પછી જાવી જોઈએ, પાછી ના આવવી જોઈએ। પ્યાસ ગઈ તો પછી જવી જોઈએ, પાછી ના આવવી જોઈએ કદી પણ। એ તો પાછી 6 કલાકે આવીને ઊભી રહે. એમ માણસ વિષયો અંગીકાર કરવાથી કદી ભૂખ્યો મટે નહીં, ભૂખ્યો જ રહેવાનો, વધારે વધારે ભૂખ્યો થવાનો. ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે વિષયનો ત્યાગ જ માણસની ભૂખ મટવામાં હેતુ છે. વિષય ભોગવતા ભોગવતા ક્યારેય પૂર્ણ થવાતું નથી. પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય એ પાણીએથી ક્યારેય ન ભરાય, એમ વિષય ભોગવવાથી વિષયની આશા ક્યારેય નાશ પામતી નથી. વિષયોનો ત્યાગ કરવાથી જ વિષય આશા નિર્મૂળ થાય છે. આ સનાતન સત્ય સિદ્ધાંત છે. ગીતામાં, ભાગવતમાં, બધા શાસ્ત્રમાં આ વાત જ છે. અને આ માર્ગે જ વિષય છોડીને, ત્યાગ કરીને વિષયની વાસનાને ટાળી છે એવા અનેક સંતો ભક્તો ભગવાનને પામ્યા છે. વાત બિલકુલ સહી હોવા છતાં પણ મોક્ષને માર્ગે ચાલેલા સારા સારા બુદ્ધિશાળી ડાયા મોટા ગણાતા ભણેલાઓને પણ હર હંમેશા એવો ભ્રમ ઉઠતો રહે છે કે ભોગવીએ ને તો ઈચ્છા મટી જાય, અને કાયમ માણસ ઠગાતો રહે છે. આધ્યાત્મિક માર્ગમાં મુમુક્ષુ આત્માઓ હર હંમેશા આ બાબતથી ઠગાતા આવ્યા છે, ઠગાતા રહે છે ને હજી ઠગાશે. એને મનમાં એમ થાય છે કે એકવાર ભોગવી લઈએ ને તો શાંતિ થઈ જાય. એ બિલકુલ પાયા વિહોણી વાત છે. એકવાર ભોગવી લીધે શાંતિ થઈ ગઈ હોત તો થઈ ન ગઈ હોત. કરોડો યુગો ગયા હજી શાંતિ તો થઈ નથી. કઈ ઓછું ભોગ્યું છે, ઓછું જોયું, ઓછું સૂંઘ્યું, ઓછું સ્પર્શ્યું, ઓછું સાંભળ્યું છે, ઓછું ચાખ્યું છે, ક્યાં ભૂખ ગઈ? જો સાંભળે, ચાખે, સ્પર્શે, જોઈએ, સૂંઘે ભૂખ વહી જતી હોય તો વહી જવી જોઈએ ને. મહારાજ કહેતા હતા કે બળતા અગ્નિમાં ઘી નાખો, અગ્નિ ઓલાય નહીં ઓર ભડકો થાય. એમ વિષય માટે હૃદય બળતું હોય અને વિષય આપો એટલે હૃદયમાં ઓર ભડકો થાય, વિષય સમે નહીં. એનો ત્યાગ જો કરાય સમજણપૂર્વક તો ભૂખ જાય. ખા ખા કરે ભૂખ કોઈ દી ન જાય. માટે ભગવાનના ભક્ત એક જ સિદ્ધાંત પકડી રાખજો, વિષયનો ત્યાગ કરો. મહારાજ કહેતા હતા કે હલો ભાગવતમાંથી એક ટીકા લખીએ અને પાને પાને લખું કે સ્ત્રીધનનો ત્યાગ કરવો, પંચવિષયનો ત્યાગ કરવો. ત્યારે ઘણા વળી નવી ફિલસૂફી વિચારધારા દુનિયામાં પ્રગટ કરે છે કે ભોગવવાથી તમને શાંતિ થઈ જશે ને સમાધિ થઈ જાય. નાના અનુભવમાં નથી બેહતું. બે ઘડી માની લઈએ કે આજ દિવસ સુધી આગળ થયા એ બધા મૂર્ખા થયા કે એમણે જે જ્ઞાન પ્રતિપાદન કર્યું એ ખરાબ ઠર્યું, આમ નકામું ઠર્યું. હવે આ નવું જ્ઞાન, નવી ફિલોસોફી આપણને બહુ ફિટ પડી જાય અને આપણે નિર્વાસનિક થઈ જઈશું, વાતમાં કાંઈ માલ નહીં. એ તો મનની જબરજસ્ત છેતરપિંડી છે. એણે પોતાને વંચ્યો, નાશ કરી નાખ્યો. હોઈ શકે જ નહીં કોઈ દિવસ. હા, એવું થાય કે તમને ઘડીભર એનો અભાવ આવી જાય, પણ યાદ રાખો વિષય ભોગવીને લાવેલા અભાવાને લાંબી આયુષ હોતી નથી. વિષય ત્યાગ કરીને એમાંથી વૃત્તિ પાછી ખેંચી લ્યો અને એ વૃત્તિ જો ભગવાન સાથે જોડાય અને ત્યાં ચોટી તો જ શાશ્વત શાંતિ અનુભવી શકાય છે, બાકી કોઈ રસ્તો નથી. ઘણી વખત માણસ મૂર્ખાઈ આવી કરતા હોય છે કે હવે તો મને બસ નથી ગમતું. આપણને ખબર જ હોય તને થોડા દિવસ ગમતું નથી પણ પછી તરત તને ગમશે. કાલે આપણે એ વિષયે ઘણી વાત થઈ ગઈ છે. પણ સ્વામી એમ કહે છે કે વૈરાગ એક કામ કરે છે, માણસની ભૂખ માત્ર ટાળે છે. કોઈ વાતનું રહ્યું નહીં દુઃખ, સદાય રહ્યા છે હરિની સન્મુખ, સદાને માટે એ હરિની સન્મુખ થયા છે. એક બાબત છોડવાની છે, એક બાબત પકડવાની છે. માણસ માયિક સુખનો ત્યાગ કરીને જીવે એ વાત શક્ય નથી. કેમ જે સુખ વિના માણસનું જીવન ફિક્કું નિરસ થતા નાશ પામે છે, માણસને દરેકને પ્રેમ સુખ આનંદ વિના જીવન શક્ય નથી. માટે સંસારના બધા સુખોને ત્યાગ કરીને નિરસ જિંદગી જીવવાની વાત નિષ્કળાનંદ સ્વામી કરતા નથી અને એમ થઈ શકે પણ નહીં. માયિક સુખો છોડો ને ભગવાનના સુખોને પકડો. કદી માયિક સુખને છોડી દેવાય પણ જો ભગવાનમાં મન ના જોડી દેવાય તો માયિક સુખને વહેલું મોડું પકડી લીધ્યા વગર છૂટ્યો નહીં, પકડાય જ જાય. ઘણા માણસો સંસારનો ત્યાગ કરી દે છે, ત્યાગાશ્રમમાં આવી જાય, સંસાર એનાથી દૂર કરાણો, છોડી શકાયો, અહીંયા આવવાનું, સંસાર છોડી દીધો પણ ત્યાગાશ્રમમાં મંદિરમાં ભગવાનમાં સંતોમાં આત્મા જો ન જોડી દીધો, સંસાર ભલે છોડી દીધો પણ આમાં જો જીવ ન જોડી દીધો તો એ 4-6 મહિને 12 મહિને અહીંથી હતાશ થઈ અને ભાગશે અને કહેશે કે હું બધું મૂકીને આવ્યો પણ મારું દિલ ક્યાંય ચોંટ્યું નહીં, ભગવાનમાં પ્રીતિ થઈ નહીં, કોઈ સંતો સાથે આત્મબુદ્ધિ થઈ નહીં અને છેવટે હું એમનેમ ઢહડીને આટલા દિવસ કાઢીને અંતે હાર્યો અને મેં જે મૂક્યું હતું એ મને સાંભળી આવ્યું અને પાછું હું આવતો રહ્યો ત્યાંનો ત્યાં. શું કામ એમ થયું? છોડ્યા પછી પકડી ન શકાયું. એકને છોડો અને એકને પકડો. એકલા વૈરાગ્યથી કોઈ ખાટી જવાન નથી, એની સામે ભક્તિ એને ઉત્પન્ન કરવી જ પડશે. વૈરાગ તો કાપી નોખું કરવાની બાબત છે અને ભક્તિ તો ચોંટાડવાની બાબત છે, હાંધો કરવાની વાત છે. અયોગ્યમાંથી છૂટા થયા પછી યોગ્યની સાથે જોડાવું બહુ જરૂરી છે. અયોગ્યથી આપણે છૂટા થઈ ગયા અને પછી એકલા ભમીએ તો થોડા દિવસ જ રહી શકીએ, માટે યોગ્યની સાથે જોડાયા વગર ચાલે નહીં. માટે વૈરાગ્યવાનને માયિક પદાર્થની બધી ભૂખો મટી જાય છે. કેમ જે એને ભગવાન પાસેથી બહુ સુખ મળ્યું, પુષ્કળ સુખ મળ્યું. સંસારમાં એવો નિયમ છે કે તમારે કોઈની સાથે બહુ હેત હોય અને એ વ્યક્તિ સાથે તમારે અણબનાવ બની જાય, એત્રિત ના રહે તો તમે બહુ મૂંઝાવ. પત્ર લખવાનું, ફોન કરવાનું, આ બધું બંધ થઈ જાય. એની સ્મૃતિ થયા કરે અને તમારે એને હવે સંબંધ રહ્યો નથી, અણબનાવ થઈ ગયો છે, પછી જીવવું મુશ્કેલ થઈ જાય. તમે જ સમજી વિચારીને એનો ત્યાગ કર્યો છે કે હવે એની સાથે સંબંધ નહીં, છતાં પણ તમને કોઈ વાતે શાંતિ રહે નહીં. તમે એવા ને એવા બીજા પાત્રનો અવલંબન લઈને એની સાથે જોડાઈ જાઓ, પછી નિરાશ થાય. એમ વૈરાગ્યથી તમામ માયાને છોડી દીધા પછી એ તમને નિરાશ નહીં રહે. માટે તમારે ભગવાનમાં, ભગવાનના સંતો ભક્તોમાં આત્મીયતા કરીને એમની સાથે જોડાઈ જવું જોઈએ. અને એમ ભગવાન સાથે પ્રીતિ કરીને જો ભગવાન સાથે ન જોડાય તો ગમે એવો વૈરાગ્ય હોય તે 2-5 વર્ષે ચોક્કસ ઉતરી જાય, નાશ થઈ જાય. સારા સારા વૈરાગ્યવાન બધું મૂકીને પહેરે કપડે ભગવાનના મંદિરમાં આવીને રહ્યા, પણ ભગવાનની ભક્તિ નહીં કરવાને કારણે, ભક્તિનું અંગ નહીં પાડવાને કારણે, ચિત્ત ભગવાનમાં નહીં ચોંટાડવાને કારણે છેવટ 5-10 વર્ષે એ પાછા માયામાં જોડાઈ ગયા. એવા બહુ દાખલાઓ છે. માટે ભક્તિના અંગ વિના જીવ સુખ પામી શકે નહીં. વૈરાગ્ય એ તો માયિક સુખને તોડી પાડવાની દવા છે. વૈરાગ્ય સુખ આપે છે એવું વાત અહીં લખે છે સ્વામી, છતાં પણ સમજવું ઘટે છે કે સુખ તો ભગવાન આપે છે. વૈરાગ્ય સુખ તો એટલા માટે આપે છે કે ભગવાન જે સુખ આપે છે તેમાં વૈરાગ્ય વિઘ્ન પડવા નથી દેતો, એટલે સુખ શાશ્વત રહે છે, માટે વૈરાગ્ય સુખ આપે છે. કોઈ વાતનું રહ્યું નહીં દુઃખ, સદાય રહ્યા છે હરિસન્મુખ. એ હરિસન્મુખ થઈ ગયા. વૈરાગ્ય છે ને એ આપણને ભગવાન સન્મુખ થવામાં બહુ અનુકૂળ છે. આપણે ભગવાન સન્મુખ થવું હોય પણ માયામાં આસક્તિ હોવાને કારણે માયા સન્મુખ થઈ જવાય. આપણે બળ કરીને ભગવાન સામે જોવા જઈએ પણ માયાના સંકલ્પો થાય એટલે માયામાં જ વૃત્તિ ગઈ કે નહીં, માયા સન્મુખ થઈ ગયા. આમનામ ગડમથલ ચાલ્યા કરે. એમાં જો વૈરાગ્ય થઈ જાય તો ભગવાનની સન્મુખ થઈ જવાય, પતી ગયું. પછી કોણ ખેંચીને આપણને એ બાજુ મન લઈ જાય? મનને જવાની વાત બંધ થઈ ગઈ. હરિસન્મુખ રહે સદા, જેણે આપદા અલગી કરી, સાજી ન રાખી શરીર શું, ગયા અહમ મમતા માયા તરી. હરિસન્મુખ રહે સદા, સદાય હરિસન્મુખ રહે, બધી આપદા એની અલગી થઈ ગઈ વૈરાગ્યને કારણે. શરીર સાથે કોઈ સંબંધ ન રહ્યો, સમજ્યો? હવે બધી બહુ વાત સ્વામી ઊંચી ઊંચી લખે છે. અહમ મમતા રૂપ જે માયા, એનો ત્યાગ થઈ ગયો. ભગવાન સન્મુખ થતા એમની વૃત્તિઓ, ભગવાનમાં ઓતપ્રોત થતા એક એવી સ્થિતિ સર્જાણી કે એ માણસનું દેહ પ્રત્યે મમત્વ, સગા સંબંધીઓ પ્રત્યે મમત્વ, મારાપણું, યા તો દેહમાં અહમ, એ ખેંચાઈ ગયું, ત્યાંથી નીકળી ગયું. હવે એની વૃત્તિઓ ભગવાન સાથે લાગી ગઈ છે, એનું અહમ ભગવાનના સ્વરૂપમાં ઓગળી ચૂક્યું છે અને એ માણસ ભગવદ આકારે થઈ ગયો છે, ભગવત રૂપ થઈ ગયો છે. એટલે મહા આનંદમાં સદાયને માટે સુખપૂર્વક હર કાળ વિતાવે છે. આ કામ વૈરાગ્ય થતા પરમાત્મામાં શુદ્ધ ભક્તિ મળતા એને નિષ્પન્ન થયું છે. શુદ્ધ ભક્તિ વૈરાગ્ય વિના થઈ શકતી નથી. કાં તો ગોપીઓના જેવો અતિ ગાઢ પ્રેમ ભગવાનમાં થાય તેણે કરીને ભગવત તાદાત્મ પ્રાપ્ત થાય છે અને એની અંદર વૈરાગ આપોઆપ આવી જાય છે, અને નહીં તો એણે વૈરાગ કરવો પડે એવો પ્રેમ ન હોય તો. સ્વામી અહીંયા દાખલો દે છે. જેમ ચકોરની દ્રષ્ટિ ચંદ્રમુખી
અરૂપરૂ પેખે નહીં, તેમ વૈરાગવાન નિવર્તી હરિમૂર્તિ વિના દેખે નહીં. ચકોરની દ્રષ્ટિ ચંદ્રને મૂકીને ડોલે નહીં, અરૂપરૂ આગળ પાછળ ક્યાંય જોવે નહીં, એક તાર ચકોર ચંદ્ર સામુ જોઈ રહેશે. સાહિત્યકારો એવું કહે છે કે ભાઈ એ ચંદ્ર આમ ઉગે એટલે એની સામુ જોતા જોતા આમ આમ ચંદ્ર અધર ચડે એટલે એને માથું આમ અધર થતું થતું ચંદ્ર આમ નમે હાથમે એટલે એ પડી જાય, એને દેહનું ભાન ન રહે. એવી સ્થિતિ ભગવાનના ભક્તની થઈ જાય છે. એની વૃત્તિ મૂર્તિ વિના બીજું દેખે નહીં, સવાલ નથી. સ્થાવર જંગમમાં ભગવાન જ દેખે, ભગવાન સિવાય ક્યાંય એને મન ઠરતું નથી. બીજું જોવે તો એને શાંતિ ન રહે, સળગી ઉઠે રૂમાળા બધા. મહારાજ માં જ મન ઠરે છે એવી પ્રીતિ થઈ છે. કોઈ માણસને બહુ જાજા દિવસ માંદગી રહે અને પછી એને બધી દવા ખાવડાવ્યા કરે અને ખાવા કશું દે નહીં, અને કાં તો કોઈ માણસને એક જ દારૂ તમે છે તે માંદગી ગળ્યું ખવાર્યા કરો ને પછી એને તીખું ખાવાની આમ તાલાવેલી જાગે તીખું ખાવાની, પછી એને બીજું ગમે આપો પણ તીખું ખાય તો શાંતિ થાય. કેમ છે ને તીખા ઉપર અત્યારે સંપૂર્ણ પ્રેમ પ્રગટ થઈ ગયો, એટલે મરચું મરચું કરે, મરચું આપો તો એ નિરાશ થાય. એમ ભગવાનમાં જેને પૂર્ણ પ્રીતિ જાગી ગઈ એને ભગવાન વિના નિરાત જ ન થાય, એને ભગવાન પોતે 100 રૂપિયા આપે તો એને ગમે નહીં, એને ભગવાન અનેક વિષયના સુખો આપે તો પણ એને ગમે નહીં. ભગવાન એમ કહે કે ભાઈ તને મોટામાં મોટા પદો આપી દઈ, સ્વર્ગ આપી દઈ, ઇન્દ્ર બનાવી દઈ, પરમેષ્ઠી પદ દઈ દઈ, એને ગમે નહીં. એ એક જ વાત લઈને બેઠો હોય કે મારે તમારું કામ છે, મારે કોઈનું કામ નથી, મારે કાંઈ જોતું નથી, મારે કશું જ જોતું નથી, બસ એક તમે મળો. આવી સ્થિતિ ઉત્પન્ન થાય અને એ ભક્ત ભગવાનને પામે છે. બાકી જેને ભગવાન સિવાય બીજી કોઈ પણ વાતમાં થોડી ઘણી જો આસક્તિ હોય અને ગમતું હોય તો એ ત્યાં ચોક્કસ બંધાઈ જાય છે, અને ભગવાન પણ એને એ વસ્તુ પકડાવી અને પોતે છટકી જાય છે. ભગવાનનો કાયમી આ ધંધો છે છટકી જવાનો, છટકી જવું, બસ ગમે એમ કરીને છટકી જવું, એ પરમાત્માનો ધંધો. એને એ જ પકડી શકે કે કોઈ વાતમાં જે ન આવી જાય. ભગવાન ભક્તની બહુ કસોટીઓ કરે, માતા બાળકને રમાડતી હોય, ખોળામાં બેસાડ્યું હોય, લાડ લડાવતી હોય, હસાવતી હોય, પછી માતાને કામ કરવા જવું હોય એટલે છોકરાને હેઠું મૂકવું જ પડે, છોકરાને ખોળામાંથી હેઠું ઉતારી દે અને માં જેવી ઊભી થાય એવું છોકરું રડવા માંડે. એની માને છોકરા પાસેથી છટકવું છે, જતું રહેવું છે, એટલે છોકરો રડવાનું શરૂ કરે અને એની માં તરત જ ઉપાયો શરૂ કરે, એને છાના રાખવાનો, તરત જ પેન આપે એટલે છોકરું ફગાવી દે, ચૂસણી આપે તો ફગાવી દે, જે વસ્તુ આપે ફગાવે. એની માં પછી સરસ મજાનો ઘોડો, મોટરકાર, સરસ મજાનું કંઈક રમકડું બહુ મસ્ત એ આપે, આમ ઘૂઘરો ખખડાવે એટલે હસે અને તરત જ એ રમકડું ઝાલે અને એની સાથે જે એનું મન લાગે એટલે એની માં છટકે. એમ ભક્ત છે ને, હે પ્રભુ તારા વિના કાંઈ જોતું નથી એમ તેમ મોટી મોટી ડંફાશ મારતો હોય ભગવાન આગળ, જ્યારે ભગવાનનો પ્રેમનો આવેશ પ્રગટ થઈ ગયો હોય, ઉભરો આવી ગયો હોય, દૂધમાં આવે એમ, ત્યારે તો ભગવાનને બે ઘડી ભૂલા પડી જાય કે હા આના જેવો કોઈ ભગત નહીં. પણ ભગવાનને એમ થાય કે એમ વિશ્વાસ મૂકે જેવું નહીં, પછી ભગવાન છે તે આમ બધું આપે. આ જેવી તેવી વસ્તુ તો ફગાવી દે, કારણ કે ભક્ત છે ને. પછી ભગવાન એક પછી એક બદલ્યા કરે, આ ના પડે, આ એમાં કોઈક વસ્તુ એને ગમતી હોય એ ઠાકોરજી આમ મસ્ત આમ આમ એને મન માન્યું એમાં કંઈક રહી ગયું હોય સંકલ્પ હેત ઘાટ, એ પદાર્થ લાવીને મૂકે એટલે આમ આમ થાય મનમાં કે આ કરે એટલે મરકે. અને એ વસ્તુમાં જેવું એનું મન જાય એટલે ભગવાન છટકે. આ છટકી જવાનો એનો ધંધો. પણ ગમે તે આપે તોય ભક્તને શાંતિ જ ન થાય. કોઈ વસ્તુ ગમે જ નહીં ને મન એમાં જાય જ નહીં ને, ત્યારે ભગવાન એની પાસે રહે છે. ભગવાનને બાંધવા માટે મનની વૃત્તિ જ છે, અને એ મનની વૃત્તિ કોઈ પદાર્થમાં આસક્તિ હોય ને તો ત્યાં જતી રહે, તો ભગવાનને બાંધેલી દોરી હતી તૂટી ગઈ. દોરી તૂટી ગયા પછી તો પ્રભુ ઉભા રહે નહીં, કટ થયો એટલે ઉપડી જાય તરત જ. અને જો કોઈ પદાર્થમાં ક્યાંય પણ રંચ માત્ર પ્રીતિ હોય અને ભગવાન એ પદાર્થ આમ હામે મૂકે એટલે ભગવાનમાં મન તૂટી જ જાય, એમાં મન જતું જ રહે. અને એવું મન જાય એવા ભગવાન જાય. હવે તમે કહો વૈરાગ્યની કેટલીક જરૂર પડે ભગવાન મેળવવા હોય એને? હો બોલો, કેટલીક જરૂર છે? પુષ્કળ જરૂર છે. અને કેટલોક વૈરાગ આપણે છે વો ભી દેખ લીજીએ. સારા ભગત થવાનો, સારા ભગત દેખાવાનો હૌને શોખ છે. સૌના હૃદયમાં એવું રહે છે કે મને કોઈ સત્સંગી જરા નાનો ભગત ન માની લે એમ, એ દુઃખ હોવું ને હોય. પછી ભલે જેવો હોય એવો, પણ એને એમ તો મનમાં રહે જ. તમે બધાએ મને આમ પાછો જોજો, હું ભક્ત છું એમ મહાન. પણ હૃદયને પૂછો કે ભગવાન સિવાય કોઈ વસ્તુ રંચ માત્ર વાલી છે? સહેજ પણ વાલી ન જોઈએ. વૈરાગવાનની વર્તી હરિ વિના સુખ ન પામે અણુ. કેવી રીતે? તો કે જેમ જળનું જશ જળમાં રહે બારે નિસરતા બળે ઘણું. માછલું પાણીમાં રહે, પાણીથી બારું કાઢો તો બળે, એનું આખું શરીર બળે. એ બહારથી ઓક્સિજન લઈ શકતું જ નથી, માંડે તરફડિયા મારવા ખલાસ. એમ ભગવાનનો ભક્ત ભગવાનના સ્વરૂપમાંથી બારો નીકળે અને જેવો માયામાં જાય એ ભેગો તરફડિયા મારે. માયામાંથી કોઈ સુખ લઈ શકે જ નહીં, એને એ વાત ગમે જ નહીં. ગમે તો ભગવાન ગમે, બાકી કાંઈ ના ગમે, કોઈ વસ્તુ ન ગમે, રંચ માત્ર ના ગમે, તરફડિયા જ મારે. હીરામોતીને હોનાની રૂપિયાની થપ્પીની પથારીમાં હુવારો તો તરફડિયા મારે. દુનિયાની સ્વર્ગની તમામ વિશ્વ સુંદરીઓ લાવીને સેવા મૂકો ને તો એ તરફડિયા મારે. નહીં નહીં કાંઈ નહીં, મારે મારો હરિ જોઈએ. અમને ઉદ્ધવ હરિ બહુ સાંભરે રે, પદ ગાયું ના પડે. કશું એ કામ ન લાગે હાથ જો, અમને ઉદ્ધવ હરિ બહુ સાંભરે. રોતા રોતા વીતે દિવસને રાતડી, અમને ઉદ્ધવ હરિ બહુ સાંભરે. એની આ દિશા થાય. એ રમોકડા જોઈને હસવા ના માંડે, ખ્યાલ આવ્યો? એને તો બસ એક મારો પ્રભુ, મારો પ્રભુ, મારો પ્રભુ. મેરે તો એક ગિરધર ગોપાલ, બીજી વાતમાં ક્યાંય રસ જ નથી ને એને. અને આપણા દિલ સામું જોવો, આપણને અનેક રસો છે, અનેક રસ છે. આપણે જે જે કર્મ કરીએ છીએ તે કર્મ બધાય આસક્તિથી કરીએ છીએ, રસ છે એટલે કરીએ છીએ. આપણા કર્મ કાંઈ જીવાત્માઓના કલ્યાણ માટે નથી, આપણી આસક્તિને ખાતર છે. આપણે કર્મ નિસંગપણે અનાસક્ત ભાવે નથી કરતા, આપણને એ ફાવે છે ગમે છે એટલે કરીએ છીએ. જ્યારે મહાપુરુષના કર્મ અનાસક્ત ભાવે હોય છે, એને ગમતા ન હોય, ફાવતા ન હોય, કોઈ રૂચિ ન હોય, છતાંય એને એમ થાય બિચારાનું સારું થાય. આસક્તિ સહેજ ન હોય એને, ગમે એટલા કર્મ કરે પણ એનું એને હોણું ન આવે, કોઈ દી સપનું ના આવે. બસ આ બાજુ કર્મ થઈ રહે ને આ બાજુ એ ભૂલી જાય, પતી ગયું. આપણે તો કંઈક કરીએ છીએ અને એના ગાણા ગાઈ ગાઈને જીવીએ છીએ, એના ગાણામાંથી આપણને ઓક્સિજન મળે છે, પાછા એના ગાણા ગાઈએ કે અમે 3 દિવસનો ઉત્સવ કર્યો, શું માણસો થયું. પાછું થયું હોય 1000 ને પાછું જાહેરાત 3000ની કરે, 3000 માણા હતું. અને એમનામ જેને હોય કે કહી અને એમાંથી ઓક્સિજન લઈને જીવા કરે. અને ઓલું તો એવું કીધું કે સત્કર્મ કરે વોર ચૂપ રહે, સત્કર્મ કરે અને ચૂપ રહે. કેમ ચૂપ? તો કે હૈયામાં સાંભળતું હોય તો ચૂપ ના રહેવાય. એણે જે કાંઈ કર્મ કર્યા છે એ જરાય આસક્તિથી તો પ્રથમ કર્યા નથી, એટલે દિલમાં એનો ડાઘો લાગે નહીં. કર્મ થઈ રહે એ ભેગું ભૂલી જાય, એનો કોઈ ભાર નથી, વજન નથી એની, એને કાંઈ છે જ નહીં કશું. પોતે પોતાને કરતા સમજતાય નથી, એ તો મહારાજને કરતા માને છે. કર્યું તો કે મહારાજે કર્યું, થયું તો કે હશે થયું છે, કોઈ ચિંતા નહીં. બધી વાતમાં મારો ભગવાન, બધી વાતમાં મારો ઠાકોર, હસી ફિકર ને. હો નરસિંહ મહેતાની જેમ મસ્તીમાં જીવે એ. કે કુંવરબાઈનું મામેરો મારો વાલો પૂરી ગયા, તો કે હશે વાલો પૂરે, એ તો સમર્થ છે પૂરે. અને પછી એમ કે શામળશાને વાલો લઈ ગયા, તો કે વાલો લઈ જાય તો વાલો છે, કાંઈ એને સહેજ નહીં ને. આપણે તો ઠાકોરજીની આગળ કેટલીક ફરિયાદોને રોજે રોજ ઠાલવા કરીએ છીએ, સમજ્યા? કોર્પોરેશનની ગાડી જેમ કચરું ઠાલવા કરે ને ખાડામાં, એમ અનેક ફરિયાદો ઠાલવા કરીએ છીએ, આમ ને તેમ ને, ફલાણું ઢીકડું લોકડું. જાણે ભગવાનને કોઈ બુદ્ધિ જ નથી, બધું આપણે એને શીખવાડવું પડે. અને પાછા મોટા ભગત આપણે, નાના ભગત તો કોઈથી કહેવાય નહીં આપણને, તો એટેક આવી જાય તરત. પત્યું મરી જ જાય ઉડોઈ, જો એને નાનો કોઈ કીધો જરાય કર્યો ખલાસ. સત્સંગમાં જે મોટાઓ થયા છે ને એ તો મોટાઈનો ઓક્સિજન લઈને જ જીવે છે, એને નાના કરો તો એ સત્સંગમાં જ જાય. પણ નાના થાય નહીં તમારે, એકવાર આગલી લાઈનમાં બેહવા શીખ્યો અને વાહે બેહતા તો મરી ગયા જેવું અમુ લાગે. અને એકવાર જો ટ્રસ્ટી કર્યો અને પછી કાઢ્યો ખલાસ, એ એકલો ન મરે, બેસાને મારે હોય તો નહીં તો મને કાઢ્યો કેમ, મારી નાખું, મને કોણે કાઢ્યો. આ બધા મોટા મોટા ભગતો, નાના નહીં. હા એના તો કેટલાય ચેલાને આશ્રિતો હોય, પાછા એને આ ઉપાધિ થાય એટલે એ પછી તરત ભૂખા કાઢી નાખે. આવી બધી તકલીફો છે. કોઈને શુદ્ધ ભક્ત થવું છે ક્યાં? બસ શુદ્ધ ભગતની વાતો કરીને રોડવી લેવું હવને. બાકી વૈરાગ જો એકવાર આવ્યો અને ભગવાનમાં દિલ લાગ્યું, લાગ્યું તો લાગ્યું, પછી ભગવાન સિવાય એનું મન ક્યાંય રાજી જ નહીં ને, કોઈ વાતમાં રાજી નહીં, કાંઈ ગમે નહીં. એવા જે મોટા પુરુષો છે જેને માત્ર એક ભગવાન જ ગમે છે, બીજી કોઈ વાતમાં રસ નથી, એને રાજી કરવા બહુ કઠણ છે. એને ખુશ કરવા એ તો બહુ કઠિન, કેમેય રાજી ન થાય ને. આમ બધા માથે રાજી હોય, પણ તમારે એને જો રાજી કરવા હોય તો એ કોઈ વાતે રાજી ન થાય. શું તમે એને દઈને રાજી કરો? તમારી કોઈ વસ્તુની એની કિંમત ન હોય, કોઈ વાતમાં હેત ન હોય. આપણે જે બાબતને મહાન ને આમ કંઈનું કંઈ સમજતા હોઈએ, એને એ પગની રજઈ ન દેખતા હોય. એક સારું થોડુંક મકાન કરી અને આપણે મોટા પુરુષને એમ કહેતા હોઈએ કે અમારે ઘરે પધરામણી આવો, એમાંય આપણી કેટલી મૂર્ખામી હોય છે કે મોટા પુરુષમાં ભાવ હોય એના કરતાં હજાર ગણો ભાવ તો આપણને આપણા બંગલામાં નવા કરેલા મકાનમાં હોય છે. અને એ ખાસ કરીને મોટા પુરુષને દેખાડવાનું હોય છે, જુઓ ભગવાનની ને તમારી કેટલી બધી અમારી માથે કૃપા છે, આવું સરસ અમને મકાન ભગવાને આપ્યું, અમારી માથે ભગવાનની કૃપા છે, તમારા સંતોના આશીર્વાદ છે. જુઓ અહીં આવો, અહીં બાથરૂમ કર્યા છે, અહીં મોટો છોકરો હુવે ને અહીં નાનો હુવે, જોયા કરીએ શાંતિથી. મનમાં એમ થાય કે આને કેટલું બધું આપણા કરતા મકાનમાં હેત છે, મરશે ત્યારે અને આ મકાનમાંથી નીકળવું છે નહીં ગમે. એટલે કહ્યું ને પેલા સંત પાસે આવીને, સ્વામી મેં બંગલો બાંધ્યો. સ્વામી કે તે બંગલો નથી બાંધ્યો, બંગલે તને બાંધ્યો. આ એને બસ એનું જ મમત્વને એકદમ એમાં જ આસક્તિ હોવાથી એમાં જ રસા પચ્યા. અને આમ ભગત દેખાવ એનો એવો લાગે કે ભાવ એને ભગવાનમાં છે, નથી એવું મારું નથી કેવું, ભાવ ન હોય એવું ન હોય, ભાવ ઠામુકો ન હોય તો બોલાવે નહીં. પણ કયા ભાવથી કયું કામ થાય છે એ સમજવા જેવું, એ સમજવા જેવી વાત છે. વધારે શેમાં ભાવ છે એ તો બહુ સુગ્ન માણસ હોય એને ખબર પડે. ત્યારે આપણે તો એ બંગલાથી અહો અહો પણ હૃદયમાં થતું હોય અને મોટા સાધુને મોટા પુરુષને બતાવ્યા કરીએ કે જુઓ જુઓ આપણે બંગલાને શી વાત સમજ્યા હોઈએ, અને એ બંગલો આપણને મળ્યો એમાં કેવી ભગવાનની કૃપા જાણે આપણામાં થઈ ગઈ છે ને ઓહો ઓહો થતું હોય, ત્યારે એ મોટા પુરુષને એ વાતની રજ જેટલી કિંમત ન હોય, પગની ધૂળી જેટલી કિંમત બંગલાની ન હોય, અને આ ભગવાને મારી માટે કૃપા કરી છે એ કૃપાની એને ન હોય. એ તો ઉલટાના ભગવાનને ભાંડે કે આવું બધું હું કામ આ હડેલને આપ આપ કરો છો, આ હડેલ પછી એમાં રહે, માળા પાંચ ફેરવતો છે એ નહીં ફેરવે. ત્યારે ભગવાન કે અત્યારે કરીએ હું કે દાડાનો પૂજામ સોટ્યો તો કે સારું ઘરનું મકાન તો આપો સેવકને. ત્યારે ભગવાન કે આ એક રમોકડું પકડાવી દીધું, લે રમ્યા કર. ખરેખર એમ આપણને બધા એને ઠાકોરજી રમોકડા પકડાવી દીધા, સમજ્યા, કોઈને કૂટર, કોઈને મોટર, કોઈને બંગલો, કોઈને જમીન, કોઈને ફાર્મ, કોઈને બામ, કોઈને ભામ, બધું ભટકાડી દીધું. હવે હેરવા કરે ફેરવા કરે માયાના લોસા બધા આમથી આમ. ઠાકોરજી ધામમાં બેઠા બેઠા હસે રમતે ચડી ગયા. હવે આપણે ચિંતા નથી કાંઈ, ભલે રમતા છોકરા બધા. આમ જ છે, બીજું કાંઈ છે? વહી બાત હે. પણ વૈરાગવાળાની વૃત્તિ ભગવાન સિવાય ક્યાંય જાય જ નહીં. જેમ જળનું જશ જળમાં રહે બારે નિસરતા બળે ઘણું, તેમ વૈરાગવાનની વૃત્તિ હરિ વિના સુખ ન પામે અણુ. તો સમજવું કે હવે આપણે કાંઈક ભગત થયા, આમ થાય તે દિયો અત્યારથી ન સમજી લેવું. ઠામું કોઈ ભગત પણ આવ્યું ન હોય અને માણસ પોતાને ભગત માની લે છે, લ્યો આ નવાઈ છે માળું, એનું શું કરવું? બોલો. માટે અખંડ ભગવાનના સ્વરૂપમાં આપણું મન રહે ક્યાંય બીજે મનને જાવું કે રહેવું ગમે નહીં તો સતત ભગવાનનો આનંદ શરૂ રહે, અને એ આનંદ જ આપણને એનામાં ડૂબાડે છે. એ જ ભગવાનની સાચી કૃપા કહેવાય. બાકી ભગવાન માયા આપે છે એ કંઈ કૃપા માની લેવાનું કારણ નથી. ખેર, આપણે એના ભક્ત છીએ એટલે ભગવાન આપણા દુઃખને જોઈને આપણા ઉપર આપણને ગમતું હોય એવું પદાર્થ આપી અનુગ્રહ કરે એટલે કૃપા બે ઘડી માની લઈએ. પણ શ્રેષ્ઠતમ કૃપા એ તો ભગવાન પોતાનું સ્વરૂપ અને સુખ આપે એને જ માનવી જોઈએ. આ બધા માયાના લોસાથી ભગવાનનો બહુ રાજીપો છે એવું સમજી લેવું નહીં, અને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખી ભગવાનનો સાક્ષાત્કાર કરવાનો પ્રયાસ કરવો. સહજાનંદ સ્વામી મહારાજ.